अमलाचरण करते। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयिरियाणं नमो उवर्जायाणं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो मुनिः मंगलं कुंदकुंदार्यो जयनमोऽस्तु मंगलं मोक्षमार्गस्य नेतारं देवतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। मोक्ष शास्त्र अथवा तत्वाद सूत्र एना आप सूत्र पाठ करिए। पहलू सूत्र शू है? सम्यक दर्शन ज्ञान चारित प्राणी मोक्ष मार्ग। बीजू सूत्र तत्वाद श्रद्धानम सम्यक दर्शन। तीजु सूत्र तन निसर्गत अधिगमा द्वार। चौथु सूत्र जीवा जीवा स्रव बंद जीवा जीवा स्रव बंद संवर निर्जरा मोक्षात् तत्त्वम्। पांचवा सूत्र नाम स्थापना द्रव्य भाव तत्संन्यास। छठो प्रमाण नैर अधिगमः। सातवा नहीं निर्देश स्वामित्व साधन अधिकरण स्थिति विधान सह। અને આઠમો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે સત સંજ્ઞા ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર્ભાવ અલ્પ બહુશ્રેષ્ઠ। જો આ પહેલા આઠ સૂત્રમાં સમ્યક દર્શનની ચર્ચા કરવામાં આવી છે પછી નવમા સૂત્રથી સમ્યક જ્ઞાનની ચર્ચા કરવામાં આવશે। નવમાંથી લાસ્ટ ક્લાસમાં જેથી લઈને જે સમ્યક જ્ઞાનના પાંચ પ્રકાર છે મતિ શુદ્ધ અવધિ મનોપર્યાય કેવળ એની ચર્ચા થોડી લીધી હતી। આપણે આઠમા સૂત્ર હજી થોડું પોર્શન બાકી છે એટલે આજે આપણે આઠમું સૂત્ર ફરીથી જોઈ જશે। જો થોડુંક એક ભૂમિકા બાંધીએ અહીંયા સ્લાઇડ નંબર ચાર નીકાળ્યો। સૌથી પહેલા સૂત્રમાં શું કહ્યું આપણને કે મોક્ષ માર્ગ શું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા એ મોક્ષ માર્ગ છે। અને સમ્યક દર્શન પ્રગટ કેવી રીતના થાય તો તત્વાર્થ શ્રદ્ધાંતિ સમ્યક દર્શન પ્રગટ થાય છે। એ તત્વાર્થ કયા છે તો જીવ અજીવાદી જે સાત તત્વના નામ કયા છે એકથી ચાર સૂત્રમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય એ આપણને કહ્યું। પછી પાંચમા સૂત્રથી તેની વાત ઉપાડી હશે કે એ જ પદાર્થ જેને આપણે જાણવો છે જેનો નિર્ણય કરવો છે આજે સાત તત્વવાદી જીવવાદી છ પદાર્થ સાત તત્વવાદી સમ્યક દર્શનવાદી પર્યાયો એનું વર્ણન શાસ્ત્રમાં કેવી રીતના કરવામાં આવે છે તો એના માટે નિક્ષેપ કીધા કે શાસ્ત્રમાં ચાર નિક્ષેપ દ્વારા પદાર્થનું વર્ણન કરવામાં આવે છે। જો એક બાજુ જીવ છે એનું જ્ઞાન જ્ઞાન તો પર પ્રકાશક છે અને સામે જે પદાર્થ કયો પદાર્થ સ્વ અને પર દેવ એનું વર્ણન શાસ્ત્રમાં કેવી રીતના કરવામાં આવે છે કે આ નામ સ્થાપના દ્રવ્ય ભાવથી કરવામાં આવે છે। જેવી રીતના આપણે કહ્યું કે એવો એ ભાવ કે જેમાં જીવ સુખનો અનુભવ કરે છે એને આપણે નામ આપ્યું સમ્યક દર્શન। તો સમ્યક દર્શન સંજ્ઞા દ્વારા એ ભાવનું ભાષણ કરવું ખ્યાલ આવે છે ને સમ્યક દર્શન વર્ડ દ્વારા એ ભાવને સમજવું એ પદાર્થનું જ્ઞાન થયું ને ખ્યાલ આવે છે ને એવો કયો પદાર્થ છે જેમાંથી એવું સુખ આપણને મળશે તો જીવ નામક પદાર્થ છે। ફરીથી નામ રાખ્યું ને કઈક તો પદાર્થ તો પદાર્થ છે અને એના જે અનંત ગુણો એનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપ સીમા એ તો એમાં છે પણ એને વર્ણન કેવી રીતના કરવું તો એના માટે કઈક નામ આપવામાં આવ્યા છે। ક્યારેક પદાર્થ સામે ન હોય તો એકની બીજામાં સ્થાપના કરવામાં આવે છે અથવા એ પદાર્થનું વર્તમાન ભાવોથી કે ભૂત ભવિષ્યના ભાવોથી વર્ણન કરવામાં આવે છે એને નિક્ષેપ કહેવામાં આવે છે। જો આ એની ચોથી સ્લાઇડ ફોર્થ સ્લાઇડ ઉપર સમ્યક દર્શન આદિ રત્નત્રય એનું વર્ણન એનું પદાર્થનું વર્ણન કેવી રીતના કર્યું કે નિક્ષેપ દ્વારા. બરાબર. હવે પદાર્થને જાણવો કેવી રીતના? એક બાજુ જીવ નામક પદાર્થ છે, સામે નિક્ષેપથી પદાર્થનું વર્ણન કર્યું. હવે જ્ઞાન કેવી રીતના થાય છે? તો જો ત્રણ પ્રકારે જ્ઞાન થાય છે. એમાં સંક્ષેપથી જાણવું હોય તો છઠ્ઠા સૂત્રમાં કહી દીધું પ્રમાણ અને ભય દ્વારા પદાર્થને જાણો. ખ્યાલ આવે છે? હવે એનાથી વધારે વિસ્તારથી જાણવું હોય તો સાતમા સૂત્રમાં નિર્દેશ સ્વામી તો આજી વધારે ડિટેલમાં કીધું. અને એનાથી વધારે કોઈ વિસ્તાર રૂચિ વાળા હોય તો આઠમા સૂત્રમાં સત્સંગ આદિથી વર્ણન કરે. જો દ્રવ્યાનયોગનો વિષય એ સંક્ષેપ છે, બધેથી પાછા લાવીને એક સ્વભાવ પર જીવને કેન્દ્રિત કરાવે છે. વ્યવહારમાં દેવશાસ્ત્ર ગુરુથી પણ આત્મા પર લઈ આવે છે, બહારની ક્રિયાઓમાંથી પણ આત્મા પર લઈ આવે છે, જીવના શુભાશુભ ભાવોમાંથી પણ શુદ્ધ ભાવમાં લઈ આવે છે અને આત્મા પર કેન્દ્રિત કરે છે. ખ્યાલ આવે ને? વ્યવહાર અરે દ્રવ્યાનયોગનો વિષય કેવો છે? આપણે બહુ પહેલા વાત કહી હતી, જાણે તમને બધી જ દિશામાંથી આમ સેન્ટર ઓફ ધ સર્કલ લઈ આવે છે, આમ કોન્સેન્ટ્રિક. હા, શું કહેવાય, આમ એરો જાણે અંદર પોઈન્ટ થતો ને, હા એના જેવું છે દ્રવ્યાનયોગનો વિષય. પણ આપણે જૈન ધર્મનો વિષય બહુ વિસ્તૃત છે, કેમ કે વસ્તુ સ્વભાવ બહુ વિસ્તૃત છે. વિશ્વમાં અનંત પદાર્થ છે તો અનંત પદાર્થના સ્વભાવો પણ છે કે નહીં, અને એની પર્યાયો પણ છે કે નહીં, અને બધાનું જ જ્ઞાન કેવળ જ્ઞાનમાં આવે છે. તો કેવળ જ્ઞાનમાં જણાયેલો અને ઉપદેશાયેલો જે વસ્તુનો સ્વભાવ એ તો આપણું આગમ છે ને. તો આગમનો વિષય બહુ બ્રોડ છે. હવે એ આખું બ્રોડ રૂપે આપણે જાણીએ તો સત્સંખ્યા આદિથી આઠમા સૂત્રમાં પદાર્થનું સ્વરૂપ જણાય છે. અને સંક્ષેપમાં જાણવું હોય તો તિર્યંશને પણ તમને દર્શન થઈ જાય છે કઈ જાણ્યા વગર. ચાલો આવે છે. પણ જેટલો આપણો ક્ષયોક્ષમ છે એને જો આ પદાર્થને જાણવામાં નહીં લગાવીએ તો પર પદાર્થમાં લગાવશું અને ત્યાં રાજદ્વેષાદી ભાવો થવાના જ છે, સંસારના કાર્યમાં લગાવશું. એટલે જેટલું જેટલું વધારે જ્ઞાનનો ક્ષયોક્ષમ એટલી એટલી આપણી વધારે જવાબદારી કે આપણે એને વધારે આ માર્ગમાં ઉલઝાવ એન્ગેજ કરવો પડશે. ખ્યાલ આવે ને? જેને જ્ઞાનનું ક્ષયોક્ષમ ઓછું હોય ને એને બહુ ટેન્શન થતી, જેને જ્ઞાનનું ક્ષયોક્ષમ વધારે છે એની એ જવાબદારી પણ વધારે છે કે એના જ્ઞાનનો દુરુપયોગ ન થાય. ખ્યાલ આવે છે ને? તો એના માટે જઈને જીનાગમમાં વિવિધ ડિટેલમાં મોક્ષનો માર્ગ કયો છે અને એના માટે ત્રણ સૂત્ર કીધા. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે આઠમું સૂત્ર જોઈએ છે. જો એક સ્લાઇડ ઉપર છે આઠમા સૂત્રની પરિભાષા. જો ટાઇટલ શું આપ્યું? નિશ્ચય સમ્યક દર્શનાથી જાણને કે અમુખ્ય ઉપાય. અમુખ્ય ઉપાય, મુખ્ય ઉપાય કયા કીધા? પહેલા પ્રમાણ ને નહીં, બે મિનિમમ સાત તત્વાદીનો નિર્ણય, એ બે મિનિમમ તો કઈ ને આવ્યા. એનાથી વધારે ડિટેલમાં જાણવું હોય, જેવી રીતના આપણે મુખ્ય ને ગૌણ કરીએ ને, તો મુખ્ય તો મુખ્ય છે પણ ગૌણ સાવ યુઝલેસ નથી. એ છે, એની સત્તા છે, એનું જ્ઞાન કરાવે. બરાબર. જો સત સંજ્ઞા ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર્ભાવ અલ્પ બહુ દ્રશ્ય ઓર સત ઓર કેમ કીધું? કેમ કે આગળ ઓલા નિર્દેશ સંખ્યા આદિ કીધું. બરાબર. એનાથી આગળ જ કે છે નિર્દેશ સ્વામિત્વ આદિ જે પેલા કીધું ને એનાથી. હવે જો સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર્ભાવ ઓર અલ્પ બહુ એ આઠ અનુયોગો કે દ્વારા ભી પદાર્થ કા જ્ઞાન હોતા હૈ. એ આઠ અનુયોગ દ્વારા શું છે? જો આપણે એક સ્લાઇડ સ્કીપ કરીને આગળ જઈએ. આઠ વસ્તુ કીધી છે ફરી કે આ બધું લાસ્ટ ક્લાસમાં આપણે થઈ ગયું, આપણે રિવિઝન કરીએ છીએ. જો આઠ માંથી બે બે ના ગ્રુપ બનાવીએ, સત અને સંખ્યા એ બે દ્રવ્ય સ્વભાવની વાત કરે છે. તો યહ દ્રવ્ય પણ કહ્યા કે સત્વ કી અપેક્ષા ઉપભેદ હૈ, સત સામાન્ય હૈ ઓર સંખ્યા વિશેષ હૈ. પછી ક્ષેત્ર અને સ્પર્શન આ બે ક્ષેત્રના ઉપભેદ છે. એ ક્ષેત્ર છે ઉપભેદ હૈ, ક્ષેત્ર સામાન્ય હૈ ઓર સ્પર્શન વિશેષ હૈ. કાલ ઓર અંતર યહ કાલ કે ઉપભેદ હૈ, કાલ સામાન્ય હૈ અંતર વિશેષ હૈ. ભાવ અલ્પ બહુત્વ ये भाव के उपभेद है, तो भाव सामान्य अल्पभूत तो विशेष, और सामान्य ने विशेष एट मुख्य ने गौण नहीं, पदार्थ नु संक्षेप वर्णन करू सामान्य, वधारे डिटेल में करव है विशेष। आठमु सूत्र विशेष वर्णन नुज छे के विशेष में सामान्य वर्णन करव ए सामान्य ख्याल आए ने, अने एमां वधारे डिटेल में करव जेवी रीतना जो एक उदाहरण पाछळथी आपशे के कोई पर्टिक्युलर राजा क्या नगरी ना राजा छे, तो जब सैनिक राजा कई नगरी ना छे के राजगृही नगरी ना राजा बराबर हता। हवे राजगृही नगरी ने आखी सैनिक राजा नहीं, आखी नगरी में एक पर्सन सैनिक राजा है, एक क्षेत्र है। जयरे पर्सन शू के जेवी रीतना तल में तेल क्या है तो बद्धा में, आत्मा में ज्ञान गुण क्या है कि बद्धा में सर्वांग में, तो पर्सन जो वधारे डिटेल वधारे विस्तृत है, अने जे काल सॉरी क्षेत्र केवु के संक्षेत्र। सेकंड एक्जाम्पल के आपणे आपणी वर्तमान अवस्थाने नाप करीए अत्यारे आ जीव क्या है, तो वर्तमान में आ पार्लाजीन मंदिर में आ शरीर में जेटला आकाशना प्रदेश है त्या आ जीव रहेलो एक क्षेत्र रहे। अने स्पर्शन जोईए तो के वर्तमान गीता में आज नो आखो दिवस तमे लई लो तो ऊपर दर्शन करवा गया, नीचे दर्शन करवा गया, ऊपर पूजा में बैठा आदि आदि, तो आखू जो ट्रेजेक्टरी मैप था ना कि मंदिर में आया अहिया गया अहिया आया अहिया गया अहिया आया ये स्पर्शन है, क्या क्या एनो स्पर्श थी आयो तो ये डिटेल ख्याल आई रीतना सामान्य विशेष ने समझ। हम तो एक एक परिभाषा फरी रिवाइज कर लिया अपने नेक्स्ट स्लाइड ના તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યું એ બે ભાવના ભેદ છે સામાન્ય અને વિશેષ, હવે એનું ડિટેલમાં જોઈશું આપણે જો પરિભાષા સત સત ક્યાં હે વસ્તુ કે અસ્તિત્વ કો સત કહે છે, સંખ્યા ક્યાં હે વસ્તુ કે પરિણામો કી ગણના કો સંખ્યા કહે છે, આ પરિમાણ સોરી જેવી રીતના સત શું છે કે વિશ્વમાં જીવ છે, વિશ્વમાં કેટલા જીવ છે તો અનંત એ સંખ્યા છે, તમને દર્શન ના પ્રકાર કેટલા કે ત્રણ ઔક્ષમિક ક્ષય ક્ષમિક ક્ષય, આ થયું સત, હવે કેટલા જીવ ઔક્ષમિક વાળા છે કેટલા જીવ ક્ષય ક્ષમિક વાળા છે એ કઈ સંખ્યા ખ્યાલ આવે છે, વિશ્વમાં કોઈ પણ ભાવ કોઈ પણ પ્રકારનો ભાવ એ છે, જેવી રીતના અભવી જીવો અભવી પ્રકારનો ભાવ વિશ્વમાં છે એ સત, હવે કેટલા જીવો છે એવા એ સંખ્યા ચાલે। હવે જો આગળ જોઈએ ક્ષેત્ર, વસ્તુ કે વર્તમાન કાલીન નિવાસ કો ક્ષેત્ર કહે છે બરાબર, આપણે હમણાં જ એક્ઝામ્પલ જોયું, અને સ્પર્શન વસ્તુ કે ત્રિકાલવર્તી નિવાસ કો સ્પર્શન કહે છે, ટાઈમ ફ્રેમ આપણે નક્કી કરી શકીએ અહીંયા ત્રિકાળ લીધું છે કેમ કે સ્પર્શન ઇઝ વેરી વિસ્તૃત તો બધું જ કવર કરી લીધું, પણ બાકી તમે ઓછા કાળમાં જુઓ તો આ મનુષ્ય ભવનું સ્પર્શન કેટલું, આ મનુષ્ય ભાવમાં અહીંયા જાય અહીંયા જાય અહીંયા જાય ખ્યાલ આવે ને એવી રીતે। પછી જો કાળ, વસ્તુ કે સ્થિર રહેને કી મર્યાદા કો કાળ કહે છે, અને અંતર વસ્તુ કે વિરહ કાળ કો અંતર કહે છે, જેવી રીતના કે મનુષ્ય આ પર્યાય મનુષ્ય પર્યાય છે કેટલા વર્ષની કે સમજો 100 વર્ષ તો એ થયો કાળ, અને આ મનુષ્ય પછી નેક્સ્ટ મનુષ્ય ભાવ ક્યારે મળશે તો વચમાનો કાળ એ અંતર ખ્યાલ આવે છે, જીવને ઔક્ષણિક સમ્યક દર્શન થયું તો કેટલો વખત ટકે છે અંતર ઉરણ ટકે છે એ થયો કાળ, એક વાર ઔક્ષણિક થયા પછી બીજી વાર ઔક્ષણિક ક્યારે થશે એ થયું અંતર ખ્યાલ આવે છે, ટાઈમને જ મેજર કરવાના બે સાધન છે કોઈ પણ જીવની અથવા કોઈ પણ ભાવની વર્તમાન અવસ્થા અથવા એનો ટાઈમ એની સ્થિતિ કેટલો વખત રહેશે એ માપવાનું સાધન એને કહેવાય કાળ, અને કેટલો વખત નહીં રહે એને કહેવાય અંતર બરાબર। ચલો આગળ, હા હમણાં આવ્યો ને એમાં તો હમણાં આવ્યો જો, હવે જે ભાવ ગુણ કો અથવા ઔક્ષમિક ક્ષાયિક આદિ પાંચ ભાવો કો ભાવ કહેતા, જે જીવના पर्याय रूप अथवा द्रव्य रूप जो भावो है जेने पांच भाव अपने कही भाव कहवा अल्प बहुत्व अन्य पदार्थ की अपेक्षा से वस्तु की हीना दिखता के वर्णन को अल्प बहुत्व कहते हैं। तो आ भावना ज भेद है भाव में सामान्य क्यों भाव अने विशेष क्यों अल्प बहुत्व। तो जेवी रीतना भाव भाव में ज कम्पेरिजन करे कि भाई आ पर्सन नो गुस्सो केवो है तो बहु वधारे है अने ओला नो गुस्सो केवो है ओछो है तो अल्प ने बहुत्व। एवी रीतना भावोना परिणामों में तारतम्य करे इन्हें अल्प बहुत्व कहवाय। कोई पर्टिक्युलर भाव थवा एम कहू ते तो भाव थे हवे ए भाव वध्या घट्या बहु तीव्र थया मंद थया आदि विशेषता एमां एड करवी ए अल्प बहुत्व। ख्याल आवे आवी रीतना आठ प्रकार कोनु वर्णन कर्यु छे फरीथी आ वर्णन तेनु आपणे वांचीए छीए કે પદાર્થ એ પદાર્થમાં દ્રવ્ય જીવાદી છ દ્રવ્ય આવી ગયા પ્રયોજનભૂત સાત તત્વ આવી ગયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ પર્યાયો આવી ગયા જે જે મૂળભૂત પ્રયોજનભૂત પદાર્થો છે એને જાણવાથી જીવને મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે એનું સામાન્ય વર્ણન કર્યું પ્રમાણ નહીં આદિ સામાન્ય જ્ઞાન પ્રમાણ નહીં બી જ્ઞાન કર્યું અને વિશેષતાથી કરવા માટે આ તત્ સંખ્યા આદિનું વિશેષ છે। જેવી રીતના એક એક્ઝામ્પલ આપું જો આપણે થોડું એને પ્રેક્ટિકલી કનેક્ટ કરીએ ને જેવી રીતના કોઈ અન્ય ધર્મ છે તો એ એમ જે જગ્યાએ વિશ્વમાં એક પરમ બ્રહ્મ છે એ પણ શુદ્ધ આત્મા છે અને આપણે બધા એના અંશ છે બરાબર। હવે આપણે જે દ્રવ્યાનુયોગની સામાન્ય એકદમ સંક્ષેપ મૂળ સૈદ્ધાંતિક શૈલી લઈએ તો હું એ શુદ્ધ આત્મા એ લોકો શુદ્ધ આત્મા છે તો ફરક શું પડે ખ્યાલ આવે ને ત્યાં વિશેષતાથી એમાં શું અંતર આવે છે ખ્યાલ આવે છે। જે રીતના સત અને સંખ્યા કીધું તો વિશ્વમાં અનંત જીવો છે તે સંખ્યામાં આવી ગયું ને અને ત્યાં કહે છે કે ભાઈ એક જ પરમ બ્રહ્મ છે ત્યાં જ એ નેગેટ થઈ ગયો પક્ષ એટલે ડિટેલ જાણવાથી ધર્મનો માર્ગ વધારે ક્લિયરલી સમજાય વધારે સ્પષ્ટ થાય। જેવી રીતના આપણે કહેલું હા બોલો બોલો જેવી રીતના આપણે ઓલું બોર્ડ હોય ને જેમાં આપણે નિશાન સાધીએ છીએ એમાં ઓલા સર્કલ હોય બરાબર હવે કોઈ આમ જ નિશાન સાધે તો સેન્ટરમાં લાગી શકવાના ચાન્સીસ છે કે નો જ લાગે એવું જરૂરી નથી લાગી શકે ને પણ તોય આપણે ઓલું દૂરબીન આદિથી લઈને વધારે નજીક જોવાનું શું પ્રયોજન કે આપણે એને હિટ કરવા માટે એ વધારે હેલ્પફુલ થાય છે અથવા વધારે ચાન્સીસ છે કે આપણે હિટ કરીએ એવી જ રીતે સામાન્ય જ્ઞાનથી પણ જીવને સમ્યક દર્શન થઈ જ શકે છે પણ વિશેષ જ્ઞાન વધારે કાર્યકારી છે કેમ કે એનાથી પદાર્થોના ભાવ વધારે ઇઝીલી સમજાય વધારે સ્પષ્ટ ચાલો આગળ વધીએ। આ તો થઈ સામાન્ય પરિભાષા બરાબર હવે જો આપણે વચમાં એક અનુયોગ શબ્દ લીધો એની પણ જોઈ લઈએ કે જિનેન્દ્ર ભગવાન પ્રણિત જે પણ ઉદ્દેશ છે એ બધા જ ભિન્ન ભિન્ન અધિકારમાં અધિકાર ને કહે ગયા પ્રત્યેક અધિકાર કા નામ અનુયોગ છે જે રીતના આપણે ચાર અનુયોગ કહીએ ને એ તો એક સાધારણ વર્ણન છે પણ બાકી જ્યાં જ્યાં જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત પદાર્થ નું વર્ણન છે એને અનુયોગ કહેવાય છે। સમ્યક દર્શન કે ઉપદેશ દેને કે લીધે પ્રવૃત્ત હોય અધિકાર નો અનુયોગ કહેતે હૈ। ચાલો આગળ હવે જો આપણે આ સમ્યક દર્શન ને એઝ એન એક્ઝામ્પલ લઈએ છે અને આ પાંચે વસ્તુ એમાં લગાવીએ છીએ આપણે આપણું લાસ્ટ ટાઈમ થઈ ગયું છે ફરીથી હજી રિવિઝન જ ચાલે છે જો આ થોડો ટોપિક ગુડ છે ને એટલે એને ફરીથી રિવાઇઝ કરવું પડે નહીં તો ભૂલી જવાય જો સમ્યક આઠ પ્રકાર કે આઠ પ્રકાર છે સમ્યક દર્શન કા વર્ણન તો સત સમ્યક દર્શન કે અસ્તિત્વ કો સત છે વિશ્વમાં સમ્યક દર્શન એટલે એવો કોઈ ભાવ છે જેનાથી જીવને સુખ ઉત્પન્ન થાય છે એવા ભાવ ત્રણ પ્રકારે છે ઓપ્શનિક આદિ આદિ તો એને સત કહેવાય સંખ્યા સમ્યક દર્શન કે પરિણામો કી ગણના કો સંખ્યા કહેતે હૈ પરિણામો કી ગણના કો સંખ્યા કહેતે હૈ આપણે એને લાસ્ટ ટાઈમ જોયું કે ચાર ગતિ છે તો કઈ ગતિમાં સમ્યક દર્શન થઈ શકે તો ચારેમાં થઈ શકે પણ કઈ ગતિમાં કયા નિમિત્તો દ્વારા થઈ શકે છે, કઈ ગતિમાં આ ત્રણ પ્રકાર કયો ને, તો કઈ ગતિમાં કયા પ્રકારનું તમને દર્શન થઈ શકે છે, આજે આજે વિશેષ રૂપે એને બાયફર્કેટ કરીને સમજવું, એને સંખ્યા કહેવાય. જે રીતના શાયિક સમ્યક દ્રષ્ટિ, શાયિક સમ્યક્ત્વ પહેલી વાર પ્રગટ થાય તો મનુષ્ય ગતિમાં જ થાય, તિર્યંત અને નરકમાં થતું નથી, તો દેવગતિમાં પણ થતું નથી, મનુષ્ય ગતિમાં જાય પણ એમને ત્યાં થતું નથી શાયિક સમ્યક્ત્વ. તો જે બે પ્રકારના સમ્યક્ત છે, ઓપ્શનિક અને શાયોશનિક, એ તો બધી જ ગતિમાં થઈ શકે છે. આવી રીતના વધારે ડિટેલમાં જઈને એને સમજવું, એને સંખ્યા કહેવાય. આ તો ના મુનિપદની જરૂરત નથી, કેવી ભગવાનના પાદ મૂળમાં થાય છે, મુનિપદની જરૂરત નથી. ક્ષણિક રાજાને કહ્યું શાહી સમ્યક કરશે, તો ઔક્ષમિક થયું હોવું જોઈએ, ત્યાંથી ક્ષાયોક્ષમિક કન્વર્ટ થાય, ક્ષાયોક્ષમિક થી ક્ષાયિક થાય, ઔક્ષમિક થી ડાયરેક્ટ પણ ક્ષાયિક ન થાય. અને ઔક્ષમિક થી સમજો નિત્યાત્મા પડી ગયો હોય અને સીધું ક્ષાયિક થઈ જાય એવું પણ ન બને, ક્ષાયોક્ષમિક થી જ ક્ષાયિક થાય છે. આ બધા સિદ્ધાંતોને સમજવા કે જેનાથી આપણને તત્વની ક્લેરિટી વધે, કોઈ ઊંધી માન્યતામાં ઊંધા માર્ગમાં ન ચડી જઈએ, એ આ વિશેષ રૂપે જાણવાનો પ્રયોગ છે. બરાબર, ચાલો આગળ. જો ક્ષેત્ર સમ્યક દર્શન નું ક્ષેત્ર ખ્યાલ આવે ને, સમ્યક દર્શન ની આપણે વાત ચાલે, તો સમ્યક દર્શન નું ક્ષેત્ર કયું? જો સમ્યક દ્રષ્ટિ કે વર્તમાનકાલીન નિવાસ નું ક્ષેત્ર કહેતા હોય, સમજો પૂજ્ય ગુરુજી ને આપણે જ્ઞાન પર લઈ જઈએ, તો જયારે સોનગઢમાં હતા તો ક્ષેત્ર કયું હતું? કે સોનગઢ હતું. હવે ક્ષેત્ર કયું છે? કે દેવગતિના છે, જ્યાં હશે ત્યાં. ચાલો, હવે એવી રીતે ચાર ગતિ, ત્રણ પ્રકાર, એ બધાના પ્રમાણે બાયફર્કેશન કરી લેવું. હવે જો ટોટલ બધા જ સમ્યક દ્રષ્ટિ જીવને લઈએ એક સાથે વિશ્વના, તો ક્ષેત્ર કયું? કે અનાદિકાળથી અનંતકાળ સુધી બધા જ જીવને લઈએ તો ત્રસ નાડીમાં ગમે ત્યાં સમ્યક દર્શન થઈ શકે. એવું હોય છે ને કે સમજો કોઈ દેહ પોતાના વિમાનમાં ઉડીને નંદીશ્વર દ્વીપ તરફ જઈ રહ્યો છે, અથવા સમજો કે સ્વયંભૂ રમણ સમુદ્ર તરફ જઈ રહ્યો છે, અને ત્યાં ઉપર હવામાં જ એને કોઈ બીજા દેવની વૃદ્ધિ જોઈ, અને વૃદ્ધિ જોઈને એને સમ્યક દર્શન થઈ ગયું, તો એ ખાલી ભૂમિ પર જ થાય એવું જરૂરી નથી, આકાશના કોઈ પણ ક્ષેત્રે જઈને સમ્યક દર્શન પ્રગટ થઈ શકે. ક્ષેત્રની વાત ચાલે છે માત્ર ત્યાં, પણ ત્રસ નાડી જ કેમ, કેમ કે એની બહાર ત્રસ જીવો જતા નથી. બરાબર, હવે જો આગળ સ્પર્શન, સમ્યક દ્રષ્ટિ કે ત્રિકાલવર્તી નિવાસ તો સ્પર્શન કહેતે હૈ. હવે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ છે, એનો ત્રણેય કાળનો વાસ, એક પર્ટિક્યુલર જીવનું ગમન ક્યાં ક્યાં થાય છે એ રીતે જો વિચાર કરે તો સ્પર્શન કહેવાય. નો આવે, કેમ કે ત્રસ નાડીની બહાર એકેન્દ્રિય જીવો જ છે, તો સમ્યક દ્રષ્ટિ જીવો બહાર જતા નથી. સમ્યક દર્શનની વાત કરીએ ને, એટલે 363 ગંગાજી નો આવે, ત્રસ નાડી જ આવશે એમાં પણ. હા, એમ વિચાર કરીએ કે કેવડી ભગવાન કેવડી સમુદ્ર ઘાટમાં આખો લોક કવર કરે છે તો આવી શકે, ત્યાં ક્ષાયિક સમ્યક છે, તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવનું સ્પર્શન કર્યું તો આખું લોક. ખ્યાલ આવે ને? હા, પણ અત્યારના સમ્યક દર્શનની વાત ચાલે છે, એટલે આગલા ભાવમાં એમ તો જીવ તો અનાદિ અનંત છે, પણ એની અત્યારના વાત નથી, પર્યાયની વાત ચાલે છે. ત્યાં જીવ પર આપણે આઠ વસ્તુ નથી લગાવતા, એટલે જે જીવ વર્તમાનમાં સમ્યક દ્રષ્ટિ છે એની જ વાત ચાલે. ચાલો આગળ વધીએ. પછી જે કાળ, નેક્સ્ટ સ્લાઇડમાં, તો સમ્યક દર્શન કે સ્થિર રહેને કી મર્યાદા કો કાલ કહેતે હૈ. એને એક એક સ્લાઇડ પછી જો નેક્સ્ટ સ્લાઇડમાં કાલનો ચાર્ટ છે, જગન્યકાળ અને ઉત્કૃષ્ટ કાળ. જગન્યકાળ કેટલો? કે ત્રણેય પ્રકારના સમ્યક દર્શન જગન્યથી અંતર્મુહૂર્ત સુધી રહે છે અને પછી કદાચ સિદ્ધ થઈ જાય જીવ. ખ્યાલ આવે ને? तो जगन्य काल अंतर्मूलक, उत्कृष्ट काल के ऑप्शन एक नो अंतर्मूलक, शाही क्षमिक नो छाठ स्वागत, शाही नो जो मोक्ष दशा लगे तो सादी अनंत, અને સંસારમાં રહેવાની દશા લઈએ તો એ 33 સાગરો પમ પ્લસ 2 કોટી પૂર્વ માઇનસ 8 વર્ષ અને 1 અંતર્મૂળ. આ તો કાળની અપેક્ષા વાત છે કે કોઈ પણ જીવને સમ્યક દર્શન રહે તો કેટલો કાળ રહે, બરાબર. હવે નેક્સ્ટ છે અંત. સમ્યક દ્રષ્ટિ જીવ છે, હા, એ શું, હા હા, એ કેવી રીતે, એમ ના, જો કોઈ મનુષ્યનું આયુષ્ય છે 1 કોટી પૂર્વ, મેક્સિમમ આયુષ્ય કર્મભૂમિનું 1 કોટી પૂર્વ, બરાબર. ભોગભૂમિમાં ક્યારેક સાહેબ સંન્યાસ થાય નહીં, કર્મભૂમિમાં જ થાય, એટલે કર્મભૂમિનું મેક્સિમમ આયુષ્ય 1 કોટી પૂર્વ. એમાંથી 8 વર્ષ સુધી તો જીવ પર્યાપ્ત, એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાને લાયક નથી. સમજો, એક અંતર્મુહૂર્તમાં એ 8 વર્ષના થયા અને એક અંતર્મુહૂર્તમાં સીધું જ શાહી સમ્યક દર્શન પ્રગટ થયું. સીધું એટલે એનો જે પ્રોસેસ છે એ અંતર્મુહૂર્ત એટલે એકમાં નથી થતું, એ ધ્યાન રાખજો. કર્ણની અંદર વિષય ભણજો તમે, એના આગળના જે પ્રોસેસીસ છે એ તો કરવા જ પડે, જે અનંતાનુબંધીની વિસંયોજના છે આદિ આદિ, તો બધામાં એક એક અંતર્મુહૂર્ત લાગે, 2-3 વાર ત્રિકરણ પરિણામ થાય છે, બધામાં એક એક અંતર્મુહૂર્ત લાગે, પણ કમ્બાઈન પણ અંતર્મુહૂર્ત કહીને મૂકી દીધું છે. ખ્યાલ આવે છે? તો આ ભાવમાં શાહી સમ્યક તો પ્રગટ કર્યું 8 વર્ષનું અંતર્મુહૂર્ત પછી. અહીંથી સીધા ગયા શરૂઆત સ્થિતિમાં, 33 સાગરમાં આયુષ્ય લીધું, ત્યાંથી પાછા આવીને નેક્સ્ટ મનુષ્ય ભૂમિમાં પાછું 1 કોટી પૂર્વનું આયુષ્ય લીધું, અને એ હવે એકદમ એન્ડમાં લાસ્ટ અંતર્મુહૂર્તમાં સિદ્ધ થયા. તો આખું આયુષ્ય 1 કોટી પૂર્વનું થયું, એટલે 2 કોટી પૂર્વ આગળ મને પાછળ. ચાલો આગળ. હવે અંતર, સમ્યક દર્શન કે વિરહ કાલ તો અંતર કહે છે. કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ થાય અને સમ્યક દર્શન પડી જાય તેને વિરહ કાળ કહેવાય. હવે આમાં આપણને આમ જાણે સમ્યક દર્શન પડી જવું એટલે આપણને તો એમ લાગે કે કોઈ મોટું લાંછણ લાગી ગયું, પણ એવું નથી. કર્ણાનિયમનો સ્વાધ્યાય કરો તો ખ્યાલ આવે કે સમ્યક દર્શન એક ભાવમાં લાખો વાર પડી શકે અને પાછું થઈ જાય. શાયો ક્ષમિક સમ્યક ભાવ એ, અને કદાચ ક્યારેય ન પડે એવું પણ બને. ખ્યાલ આવે ને? જેમ કે આપણે જોઈએ કે ઉત્કૃષ્ટ કાળ છે શાયો ક્ષમિક સમ્યક દ્રષ્ટિનો 66 સાગર, તો કદાચ એક ભાવમાં નહીં 5-6 ભાવમાં પડે જ નહીં, બહુ ભાવ સુધી ન પડે અને પડી બી શકે. ખ્યાલ આવે છે ને? એટલે આ વસ્તુ સ્વરૂપને સમજવાથી આપણા પરિણામ એકદમ સમતામય બને. ચાલો, અચ્છા, અંતરની પણ એક સ્લાઇડ છે, જો અંતરની સ્લાઇડ કાઢી આપણે. સમ્યક દર્શન કા અંતર, જગન્યથી અંતર કેટલું? તો જો શાહી સમ્યક તો થયા પછી તો ક્યારે પડતું જ નથી, એટલે એનું કોઈ અંતર નથી. ઔક્ષમિક અને ક્ષાયુ ક્ષમિકનું જગન્ય અંતર અંતર્મુહૂર્ત છે. ઔક્ષમિક સમ્યકનું જગન્ય અંતર્મુહૂર્ત કેમ કીધું? કેમ કે એના પછી કદાચ જીવને તરત ક્ષાયુ ક્ષમિક થઈ જાય, એટલે જગન્ય અંતર્મુહૂર્ત કીધું. અચ્છા, ઘણી વાર તો અંતર્મુહૂર્તની એટલે સમ્યક દર્શનની વાત કરીએ તો અંતર્મુહૂર્તની બી જરૂરત નથી. ઔક્ષમિકથી સીધું ક્ષાયુ ક્ષમિક થાય, નિશ્ચિતમાં આવે જ નહીં, તો અંતર ઝીરો થઈ ગયું. આ તો અંતર બતાવ્યું છે એટલે અહીંયા જગન્ય અંતર્મુહૂર્ત કીધું. ખ્યાલ આવે કે? એટલે સમજો કે ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિ ત્રીજા સાતાજન ગુણસ્થાનમાં ગયો, સોરી, ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં ગયો, એને મિશ્ર મૌનિયોનો ઉદય આવી ગયો અને મિશ્રમાં ગયો અને અંતર્મુહૂર્તમાં પાછો સમ્યક્ત થઈ ગયો. તો ઔક્ષમિક સમ્યક દ્રષ્ટિજી એને મિશ્ર મૌનિયોનો ઉદય આવ્યો, ત્રીજામાં ગયો, અંતર્મુહૂર્તમાં પાછો ચોથામાં જઈને ક્ષાયુ ક્ષમિક સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. બીજામાં જાય તો મિથ્યાત્વમાં જાય, બીજામાં જઈ નીચે જ પડે, પણ ત્રીજામાં જઈને પાછા ઉપર જઈ શકે, અથવા ચોથામાંથી પહેલામાં આવીને પાછા અંતર્મુહૂર્તમાં ચોથામાં જાય. ચાલો, આવું બધું પોસિબલ છે. એટલે જગન્યથી અંતર અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી અંતર કેટલું? તો જો ઔક્ષમિકમાં આપણે જોયું તો એને યાદ હોય તો કે જે ત્રણ ટુકડા થયા, હવે જ્યાં સુધી ત્રણ ટુકડાની સત્તા છે ત્યાં સુધી ફરીથી બીજી વાર ઔક્ષમિક થતું નથી. એ આજથી જે એની પ્રકૃતિઓની એનું ઉદય થકી જાય, નિત્યાત્વ કાં તો એક જ રહી જાય અથવા બાકીની પ્રકૃતિઓ બહુ અલ્પ બાકી છે, ત્યારે વળી પાછું બીજી વાર ઔક્ષમિક સમ્યક્ત થઈ શકે છે. એને કલ્યનો અસંખ્યાતનો ભાગ કહેવાય. એટલે અસંખ્યાત વર્ષ સુધી થતું નથી, બરાબર. અને સાયક્ષમિક સમ્યક્ત સેમ લોજિક સમજો, હમણાં થયું અને પછી અર્ધ પૂર્ગલ પરાવર્તન સુધી જીવ નિત્યાત્વમાં વળે જાય, વળી પાછું ત્યારે એન્ડમાં પાછું થાય, એવું પણ પોસિબલ છે ને. અંતર અસંખ્યાત વર્ષ. શાહી સમ્યક દર્શન નું કોઈ ઉત્કૃષ્ટ કે જગન અંતર નથી. ચાલો પાછા આપણે ઉપર આવી જઈએ. આપણે છ વસ્તુ જોઈ ને, કાલ અને અંતર જોયું, હવે છેલ્લે ભાવ અને અલ્પમય. જો ભાવ સમ્યક દર્શન સ્વ શુદ્ધાત્મા કે ત્રિકાળી નાયક ભાવ કા આશ્રય. સમ્યક દર્શન નો ભાવ શું છે કે એ વખતે જીવને જે અંદર આત્માનો અનુભવ થયો, આત્માનો નિર્ણય એ શ્રદ્ધા થઈ અને જે જ્ઞાન થયું, એ ત્રણે સમ્યક દર્શન નો ભાવ છે. જે આત્માનો અનુભવ આપણે જે કહીએ છીએ એ એનો ભાવ છે, બરાબર. અને અલ્પ બહુત્વ તો અન્ય પદાર્થ કર્મ કી અપેક્ષા છે સમ્યક દર્શન થી હીના દીક્ષા કે વર્ણન તો અલ્પ બહુત્વ કહે છે. જેવી રીતના આપણે ચાયક્ષણિક સમ્યકોમાં કહીએ ને કે ચલમાં લગાડ દોષ લાગે છે, તો ભાવોમાં પણ કઈક તારતમ્યતા હશે ને કે એમાં કઈક દોષ લાગે. અને ક્ષાયિક સમ્યક તો વધારે શુદ્ધ ભાવ છે, ખ્યાલ આવે ને. તો એ જે ઘટ વધ થાય છે એને અલ્પ બહુત્વ કહેવાય. તો જો આ આઠ પ્રકાર આપણે સમ્યક દર્શન ઉપર એનું વર્ણન કર્યું, બરાબર. ફરીથી જો આપણે દ્રવ્યાનયોગથી વર્ણન કર્યું હોત અથવા ખાલી પ્રમાણ નહીંથી વર્ણન કર્યું હોત તો સમ્યક દર્શન નું શું વર્ણન કરે છે કે પોતાના નિજ શુદ્ધાત્માનો અનુભવ એમાં લીન થવું, એ સમ્યક દર્શન, બરાબર. શુદ્ધ નયનો વિષય એ નહીં આવી ગયું અને બાકી જેવો આત્મામાં લીન થઈ જાય છે એવું પ્રમાણ, તો પ્રમાણ નહીં બસ એટલું જ વર્ણન આવી ગયું. હવે આટલું જ કરતા શું થાય છે કે આત્માના અનુભવની વાત તો બીજા બી કરે છે, પણ જેવો અનુભવ આપણે જેવો શુદ્ધ અનુભવ આપણે જૈન ધર્મમાં કયો છે એવો તમે કેવી રીતના જસ્ટિફાય કરો. એટલે એને સમજાવવા માટે વિશેષતાથી આ જે ભાવ અલ્પ બહુત્વ આદિ આદિ જે વર્ણન કર્યું છે એનાથી વસ્તુ સ્વરૂપ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયા. હવે દેર ઇઝ નો કન્ફ્યુઝન. હમણાં જ અમે આઉટર ઓફ સોનગઢ થી ટ્રેનમાં એક બીજા બેન મળ્યા. આપણે સોનગઢ થી તો લગભગ બધા જઈને જ હોય ટ્રેનમાં, એટલે એ વાત કરતા હોય તમે શું માનો છો, અમે શું માનીએ છીએ, એમ એવી રીતના વાતો ચાલી. તો કેટલા અમે કંઈક માનીએ છીએ એમાં આપણે જે સોહમ કરીને જે ધ્યાનના બધા હોય ને બોલ, બસ અમે એનાથી આમ આત્મામાં અંદર ઉતરી જઈએ. અને એ જે બધા આપણા ચક્ર હોય ત્યાં આપણા આત્માને ભમાવીએ એમ, પરિભ્રમણ કરીએ એમ, તો એમાંથી આપણને સુખ મળે છે. એ આત્માનો અનુભવ કરે છે. આપણે આત્માના અનુભવની વાત કરીએ છીએ, અનુભવ અનુભવ તો દેવ જાણે સમાન હોય એવું લાગે, સંક્ષેપથી જાણીએ તો સમાન હોય એવું લાગે, વિસ્તારથી જાણીએ તો ખ્યાલ આવે છે કે ક્યાં શું કમી થઈ જાય, ખ્યાલ આવે ને. ચલો આગળ. તો જો આપણે હવે જોઈએ સૂત્ર કા પ્રયોજન, આ કહેવાનું પ્રયોજન શું કે આપણે વારે ઘડીએ એક્સરસાઇઝ કરી નાખ્યું ફરીથી જોઈએ. વિસ્તૃત વર્ણન કરને કા પ્રયોજન, કિતને હી શિષ્ય અલ્પ કથન સે વિશેષ તાત્પર્ય સમજ લેતે હૈ ઓર કિતને હી શિષ્ય એસે હોતે હૈ કે વિસ્તારપૂર્વક કથન કરને સે સમજ સકતે હૈ. પરમ કલ્યાણમય આચાર્ય કા સભી કો તત્વ કા સ્વરૂપ સમજાને કા ઉદ્દેશ. આપણે આચાર્ય ભગવાન તો કેવા છે કે ભાઈ બધાને સાથે લઈને ચાલે, એટલે એકે જીવને ન સમજાય એવું ન બનવું જોઈએ. એટલે આપણા જેના ગામમાં બધી જાતનું વર્ણન થાય. હા, સમજી શકશે. જો તમને ઘણી વાર ખ્યાલ હોય તો આપણે મોક્ષના પ્રકાશકમાં સ્પેશિયલી વર્ણન છે કે કોઈ જીવને ભયથી જૈન ધર્મમાં વિતરાગ માર્ગમાં લગાવે છે, કોઈ જીવને લોભથી વિતરાગ ભાવમાં લગાવે છે. જેવી રીતે આપણને ભય બતાવે કે કર્મનું આમ જીવને નરકમાં આવા દુઃખ છે, આમ થઈ જશે તેમ થઈ જશે. કોઈને લોભથી બતાવે કે જો આત્મામાં આવું દુઃખ છે અને એનું બાય પ્રોડક્ટ તો આજે સ્વર્ગની આવી લક્ષ્મી છે, આમ છે તેમ છે. જેમ બને એમ જીવને વિકરાગ ભાવમાં લગાવીએ છીએ, કેવું છે મોક્ષના પ્રકાશકનું સ્ટેટમેન્ટ છે. એવી જ રીતે અહીંયા પણ કેવું છે કે આચાર્ય ભગવાન જેવી શિષ્યની લાયકાત છે એને એ રીતે સમજાવીને ધર્મમાં લગાવે છે. ખ્યાલ આવે? જો આગળ નેક્સ્ટ લાઈન, વિસ્તૃત વર્ણન કા પ્રયોજન પ્રમાણ ઓર નૈતે હી સમસ્ત પદાર્થ કા જ્ઞાન હો સકતા હૈ તથાપિ વિસ્તૃત કથન સે સમજ સકને વાલે જીવો કો નિર્દેશ આદિ જે સાતમો સૂત્ર છે તે તથા સત્સંખ્યા આદિ કા જ્ઞાન કરાને કે લીએ પૃથક પૃથક સૂત્ર કહે હૈ. ऐसी शंका जी नहीं है कि एक सूत्र में दूसरे का समावेश हो गया इसलिए विस्तार पूर्वक कथन व्यर्थ है. ख्याल आ गया? क्या विस्तार में शू पर्पज है? जयरे संक्षेप में समझाए जाए थे तो आपने पर्पज अर्थात जो सत्वाद सूत्र ना क्लास हो मैंने पी घना पात्र थे आई कि भाई आप थोड़ा अघरू थी गए थोड़ी सीम्पल कर लो. अरे सीम्पल मैं तो छठे सूत्र कीधु ने કે પ્રમાણ નહી જાણી લો પદાર્થ પતી ગયો. હવે વિસ્તારમાં તો વિસ્તાર જ હોય ને, ભેદ પ્રભેદ આદિ હોય જ કે નહીં, એ પણ જાણવું કાર્યકારી. જો એમ ના સમજ્યું કે આ અઘરું થયું કેમ કે આપણે પહેલી વાર સાંભળ્યું હોય ને એવું લાગે છે, પણ જેમ જેમ આપણે બે ત્રણ વાર વારી ઘડીએ સાંભળીએ તો બહુ સિમ્પલ છે, એવું કાંઈ અઘરું નથી. હા, અરે જીવનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. તો જીવને ન સમજાય તો કોને સમજાય? ખ્યાલ આવે? ચલો આગળ. જો આ ડિસ્કશન બહુ સરસ છે. જ્ઞાન સંબંધી વિશેષ સ્પષ્ટીકરણ કે આ આઠ ભેદ જે કીધા તો આ જ આઠ શું કામ કીધા, બીજા કોઈ કેમ ન કીધા? ખ્યાલ આવે છે? જો પ્રશ્ન, ઈ સૂત્ર મેં જ્ઞાન કે સત્સંખ્યા આવી આઠ ભેદ ની ક્યો કહે ગયે, કમ યા અધિક ક્યો નહીં? જો સાંભળવા લાયક છે આન્સર, નિમ્નલિખિત આઠ પ્રકાર છે નિષેધ કે લીએ જે આઠ ભેદ કહે ગયા. આપણે વિશ્વમાં અનેક પ્રકારની માન્યતા સાંભળી હશે તમે, જો એક એક આવશે અહીંયા. જો સત ને શું કામ કીધું? ફર્સ્ટ, નાસ્તિક કહેતા હૈ કે કોઈ વસ્તુ હૈ નહીં. કોઈ નાસ્તિક જીવ શું કહે કે વિશ્વમાં વસ્તુઓ છે જ નહીં, આ તો બધું ઇમેજિનરી છે. એટલે સત કા સત કો સિદ્ધ કરને સે ઉસ નાસ્તિક કા તર્ક ખંડિત હો ગયા. આ તર્ક ખંડિત કરો એટલે કોઈ ની સામે આર્ગ્યુમેન્ટ નથી કરવી આપણે, પણ વસ્તુ સ્વરૂપ કેવું છે એ સમજવા માટે અને કોઈ જાતનું કન્ફ્યુઝન ન રહે એના માટે આ સિદ્ધાંતો ને એના મુખ્ય. જો પહેલું કહ્યું કે સત કેમ કીધું કે ભાઈ વિશ્વમાં પદાર્થો છે, આવા ભાવો પણ છે, સર્વજ્ઞ ભગવાન પણ છે. ખ્યાલ આવે છે? જો સેકન્ડ, સંખ્યા તો કામ કીધું, કોઈ કહેતા હૈ કે વસ્તુ એક જ છે, આપણે વાત કરી ને પરમ બ્રહ્મ બસ એક જ છે, બીજું કઈ છે નહીં. એ પરમ બ્રહ્મ જ એના જ આપણે બધા અંશ છે, આ પૂજગલ આદિ બી એને જ રચેલા છે, બધું એને જ કરેલું છે. તો અહીંયા નથી કે કોઈ કહેતા હૈ કે વસ્તુ એક જ છે, ઉસમેં કિસી પ્રકાર કે ભેદ નહીં હૈ. સંખ્યા કો સિદ્ધ કરને સે યહ તર્ક ખંડિત હો ગયા. કેમ? આટલા બધા ભેદ પ્રભેદ તો દેખાય છે, જો આપણે કાઉન્ટ કરી શકીએ સંખ્યા દ્વારા. જો વિશ્વમાં વિવિધતા ન હોય તો પછી મોક્ષ માર્ગ જ ન રહે ને, તો પછી સિદ્ધ તો કામ થવું છે આપણે? અને આપણે બેઝિકલી કોઈ છે જ નહીં એવું થઈ જાય ને, કેમ કે પરમ બ્રહ્મ જ છે, એક જ છે. અને પરમ બ્રહ્મ જો પોતે જ સુખી હોય તો વર્તમાનમાં દુઃખનો અનુભવ શું કામ થઈ ગયો છે આપણને? ચાલ ને, એટલે આ બધા તર્કથી જે એવી નિત્ય માન્યતા આપણે દૂર કરી શકીએ. આગળ જો થર્ડ ક્ષેત્ર, કોઈ કહેતા હોય કે વસ્તુ પ્રદેશ આકાર હે, કોઈ એમ શું છે કે જીવનો કોઈ આકાર નથી, જીવ તો બધે આમ યુનાનિમસ, હા આમ જાણે બધે સ્પ્રેડ છે. ક્ષેત્ર કે સિદ્ધ કરને છે એ તર્ક ખંડિત. દરેક જીવ જે છે એની કંઈક ને કંઈક સીમા છે કે નહીં? નહીં તો બે જીવ જુદા કેવી રીતના પડે? લિટરલી કોઈ ને આમ સાંભળી દો, કોઈ શું કહેતો જેવી રીતના ઓલા ક્લાઉડ ને બધા હોય ને, તે જેવી રીતના એક વાદળું ને બીજા વાદળા તમે કેવું અંતર ફાઇન ના કરી શકો, જેને બધું એમ કે આમ એક હેઝી આમ ખાલી વાતાવરણ એવું બસ આ એક જીવ ના બીજો જીવ બે જીવ છે જુદા પણ એમાં કોઈ બાઉન્ડ્રી નથી આમ જાણે એકબીજામાં ભળી ન જતા હોય જેવી રીતના પૂતગલ નો મળીને સ્કંદ થાય કે એવો જીવ નો મળીને સ્કંદ થાય છે એવું જીવ નો ક્યારે થતો નથી કેમ કે બે જીવ જુદા છે તો એની કઈ સીમા તો હોવી જોઈએ ને તે ક્ષેત્ર આગળ છે સ્પર્શ કોઈ કહેતા હોય કે વસ્તુ ક્રિયા રહી થાય ક્રિયા એટલે અહીંયા ગમન એટલે કોઈ પણ જાતની મૂવમેન્ટ આવી એક જગ્યાએ કુટસ્થ છે એમ સ્પર્શન કો સ્પર્શન કે સિદ્ધ કરને સે યહ તક ખંડિત હો જાય નોટ એક સ્થાન સે દૂસરે સ્થાન પર જાના તો ક્રિયા રહે જેવી રીતના સિદ્ધ ભગવાન ત્યાં સ્થિત છે એવું બસ આપણે સંસારમાં સ્થિત છે એવું કઈ નથી એટલે કોઈ શું કહેતો હોય જેવી રીતના આપણે પર્ટિક્યુલર સ્થાનમાં સ્થિત છે બસ આપણું જ્ઞાન લંબાઈને બધી વસ્તુને જાણીને આવે છે જેવી રીતના હમણાં આપણે સોનગઢ ગયા તો હું તો બેઝ લોકેશનમાં જ સ્થિત છું પણ જ્ઞાન લંબાઈને ત્યાં સોનગઢનું બધું જ્ઞાન કરીને પાછું આવે છે એવું નથી કેમ કે જો એવું હોય તો જીવ દ્રવ્ય ક્યારે સિદ્ધ દશામાં જઈ જ નહીં શકે અહીંયા અહીંયા જ રહેશે જ્ઞાનથી ત્યાં જશે પણ એવું તો નથી ને તો સ્પર્શનથી શું સિદ્ધ થાય છે કે આ જે જીવ છે એનું અલગ અલગ જગ્યાએ ક્રિયા ગમન થઈને ત્યાં પહોંચે છે બરાબર આ રહ્યો પાંચમું કાલ વસ્તુ કા પ્રલય અથવા સર્વ કા નાશ હોતા હૈ એસા કોઈ માનતા કોઈ શું માને છે કે મહાપ્રલય આવશે અરે મહાપ્રલય જેવા બધી તો આપણી ધાર્મિક માન્યતા આ સાયન્ટિસ્ટ શું માને છે કે બિગ બેંગ થયું અને વસ્તુઓ બધી ક્રિએટ થઈ ગઈ અને કઈક આવું મહાપ્રલય થાય પાછું બધું ડિસ્ટ્રોય થઈ જાય ઓલા શંકર ભગવાન આવી રીતના પ્રલય કરીને બધું નાશ કરી દેશે કાળ સે સિદ્ધ હોતા હૈ કે યહ તર્ક ખંડિત હો જાય કેમ કે કાળ જે છે એ પદાર્થને અનાદિ અનંત સિદ્ધ કરે છે અને જ્યાં પદાર્થો અનાદિ અનંત છે તો ન એની કોઈ ઉત્પત્તિ છે કે ન એનો કોઈ નાશ છે અંતર કોઈ યહ માનતા હોય કે વસ્તુ ક્ષણિક છે આપણે બૌદ્ધવાદ માને છે ને કે બધું ક્ષણિક જ છે એક એક ભાવો જે છે એ એક ભાવો ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર ખ્યાલ આવે પણ અંતર કહેવાથી શું સિદ્ધ થાય છે કે ના આ જ ભાવ પહેલા હતો વચમાં ગેપ પડ્યો અને હવે પાછો થયો બે ભાવો વચ્ચે પણ કઈ ઉપચારથી કનેક્શન બતાવે છે તો અંતર છે અંતર કે સિદ્ધ કરને છે યહ તર્ક ખંડિત કર દિયા પછી સાતમું કોઈ કહેતા હૈ કે વસ્તુ કૂટસ્થ હૈ ભાવ કે સિદ્ધ કરને છે યહ તર્ક ખંડિત હો ગયા જીસકી સ્થિતિ ન બદલે એટલે કૂટસ્થ કહે છે ભાવ કહેવાથી શું થયું ત્યાં પર્યાયો બદલાય છે ને જીવના જુદા જુદા પ્રકારના અવદયિક શારીરિક આદિ ભાવો થાય છે જીવનું સ્વરૂપ એક જે એમ કહે ને કે ત્રિકાળી અને ક્ષણિક બેવ મળીને જીવનું સ્વરૂપ છે નિત્ય અનિત્ય એવું બેવ મળીને જીવનું સ્વરૂપ છે એવું આ ભાવથી સિદ્ધ થાય છે ખાલી અનિત્ય ભાવને સિદ્ધ કરે છે એમ નહીં નિત્ય ભાવને પણ આ ભાવ સિદ્ધ કરે છે બરાબર અને આઠમું જો અલ્પ બહુત્વ કોઈ એવા માનતા હોય કે વસ્તુ સર્વતા એક જી હૈ અથવા વસ્તુ સર્વતા અનેક જી છે આપણે અનેકાંતવાદ જે કહીએ ને તો અલ્પ બહુત્વ સે સિદ્ધ કરતે હૈ કે યહ તર્ક ખંડિત અલ્પ બહુત્વ કે સિદ્ધ કરને સે યહ તર્ક ખંડિત હો જાય વસ્તુ હંમેશા એક જ નથી અને વસ્તુ હંમેશા અનેક પણ નથી એમાં એક અનેકતા સાયમલ્ટેનિયસલી છે અને નિરંતર રહે છે અને અનેકતા જ્યાં છે ત્યાં અલ્પ બહુત્વ છે જ એ જાતનું આ જે સૂત્ર જાણવાથી આપણને ફાયદો શું થયો કે આજે વિશ્વની બધી જુદી જુદી માન્યતા દૂર થઈ અને જે વસ્તુ સ્વરૂપ જેવું છે એવું આપણને સમજાયું લોકોને શું લાગે કે કરણા દિવસનો સ્વાધ્યાય આટલું બધું ડિટેલ શું કામ કરવું છે એમ ઇટ ઇઝ ટુ મચ બર્ડન છે એક તો કંઈક સમજાય નહીં બહુ ગણિત આવી બહુ કોમ્પ્લિકેટેડ આવી હોય જો ચારે મનોયોગનો સ્વાધ્યાય કાર્યકારી છે કેમ કે ચારે મનોયોગ આપણને વિતરાકતામાં લડાવે જીવનો ઉપયોગ હમણાં આપણે ઉપયોગની વાત કરતા હતા ને મારાથી લાસ્ટ ક્લાસમાં સત્વાસ જીવનો ઉપયોગ એટલે પ્રગટ જ્ઞાન જીવના પરિણામ એટલા વેલ્યુએબલ છે કે દરેક સમયના પરિણામને જાળવી રાખવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને જો નહીં જાળવીએ તો મિથ્યા તો એક સમયનો પરિણામ છે, જે રાગાદી ભાવો છે એક સમયમાં થઈ જાય છે. તો એ પરિણામોથી બચવા માટે જીવ પાસે સાધન શું છે? જીવ પાસે સાધન તો જ્ઞાન જ છે ને, કે જ્યાં જ્ઞાનને એ પરોવશે એ જાતના ભાવ જીવને થાય છે, બરાબર. હવે જો જીવ પોતાના જ્ઞાનને આત્મ કેન્દ્રિત કરીને આત્મામાં લીન થઈ શકે તો બેસ્ટ, તો એને કોઈ રાગાદી ભાવ થાય જ નહીં. અને જો ત્યાં ન રહી શકે તો ઓટોમેટિકલી બહાર જ આવવાના છે જીવના ભાવ, એનું જ્ઞાન. તો ક્યાં જશે? કાં તો શુભમાં જશે કાં અશુભમાં જશે. તો શુભમાં પણ સૌથી ઉત્કૃષ્ટ વસ્તુ કઈ? કે સ્વાધ્યાય. જીવે પુરુષાર્થ પૂર્વક પોતાના જ્ઞાનને આવા જ બધા સ્વાધ્યાયમાં રમાવવું જોઈએ. એનાથી વસ્તુ સ્વરૂપે ક્લિયર થાય છે અને જીવના પરિણામ પણ ટકી રહે છે. હવે ફરીથી જો દ્રવ્યાનિયોગનો સ્વાધ્યાય તમે એક કલાક કરો તો કંટાળી જાય, થોડુંક આમ થાક જેવું લાગે. કેમ કે વિચારપૂર્વકનું કામ છે, એમાં નિરંતર તત્વચિંતન થાય છે અને તત્વચિંતન એ જીવનો નેચરલ સ્વભાવ જે મિથ્યાત્વ છે એનાથી ઊંધું છે, એટલે જીવને એ સહજ નથી. ખ્યાલ આવે ને? એમાં પુરુષાર્થ લાગેલો છે. અને આ કર્ણાનિયોગાદીનો સ્વાધ્યાય એ થિયરી છે. એ જો તમે સ્વાધ્યાય કરો તો કરતા જાઓ. ગણિત આદિનો વિષય હોય, રુચિનો તમને જો ગમતો હોય તો બે કલાક ત્યાં નીકળી જાય, ખબર જ ન પડે. ખ્યાલ આવે ને? એટલે દરેકે દરેક અનુયોગનો સ્વાધ્યાય કરવો જોઈએ. એમાં પણ આપણને જેમાં રુચિ આવે ને એનો સ્વાધ્યાય કરવો જોઈએ. ખ્યાલ આવે? ચલો, જે સૂત્ર કા સિદ્ધાંત, જિજ્ઞાસુ જીવો કો જીવાદિ દ્રવ્ય તથા તત્વો કા જાનના, છોડને યોગ્ય મિથ્યાત્વ રાગાદિ કા ગ્રહણ કરના, સોરી, જિજ્ઞાસુ જીવો કો જીવાદિ તત્વ તથા તત્વો કા જાનના, છોડને યોગ્ય મિથ્યાત્વ રાગાદિ તથા ગ્રહણ કરને યોગ્ય સમ્યક દર્શન આદિ કે સ્વરૂપ કી પહેચાન કરાના, પ્રમાણ ઓર નયો કે દ્વારા તત્વજ્ઞાન કી પ્રાપ્તિ કરના, ઓર નિર્દેશ સ્વામિત્વ આદિ આદિ ઓર સત સંખ્યા આદિ સે આદિ કે જ્ઞાન દ્વારા ઉનકા વિશેષ જાનના ચાહીએ. આ આજે આઠ સૂત્ર આપણે વાંચ્યો ને, આઠની આખી સમરી કરના છે કે જિજ્ઞાસુ જીવોએ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. એના માટે શું કરવાનું? કે એના માટે મિથ્યાત્વને છોડવાનું અને સમ્યક દર્શનની પહેચાન કરવાની. એના માટે શું કરવાનું? કે પ્રમાણ ન યાદીથી સામાન્ય રીતે પદાર્થને જાણો અને ભાઈ આ નિર્દેશ સ્વામિત્વ અને સત્સંખ્યા આદિથી વિસ્તારથી વસ્તુને જાણીને વસ્તુ સ્વરૂપ ક્લિયર કરો. એક લાસ્ટ સ્લાઇડ છે આપણે જોઈએ. આજ આપણે છ, સાત અને આઠ ત્રણ સૂત્ર કીધા ને, એમાં કમ્પેરિઝન કેવી રીતના કરવું? કયા સૂત્રમાં શું આવી જાય છે? જો પ્રમાણ અને નયમાં તો બધું જ આવી ગયું, એટલે પ્રમાણમાં તો આઠે આઠ આવી જાય, બધું જ આવી ગયું ને પ્રમાણમાં. અને નયમાં કોઈ એકની મુખ્યતા કરી એટલે એકની વસ્તુ આવી, તો આઠે આઠના નય થઈ શકે અથવા ઓલામાં છ છ ના નહીં થઈ શકે, બરાબર. હવે આમાં તત્વાદ સૂત્રમાં છે ને, અહીંયા તમે ડિટેલમાં વાંચો આ ટીકામાં, તો ત્રણેક પેજ છે, બહુ ડિટેલમાં વર્ણન છે કે સત અને નિર્દેશમાં શું ફરક અથવા આ સંખ્યા અને વિધાનમાં શું ફરક. તો જો એક છે મીડિયમ ડિસ્ક્રિપ્શન, પ્રમાણ નહીં હતું સંશેષ, આ મીડિયમ છે નિર્દેશ સ્વામિત્વવાળી, અને સત્સંખ્યા આવી વધારે વિસ્તારથી ડિસ્ક્રિપ્શન છે. તો નિર્દેશ અને સતમાં શું ફરક? તો જો અહીંયા લખ્યું છે, જ્યાં સતમાં સામાન્ય સમ્યક દર્શન આદિની હયાતી છે બસ એટલું જ સિદ્ધ કરો તો એને નિર્દેશ તેમ છે, બરાબર. પણ હવે જો સતમાં એમાં ફરીથી વધારે ડિટેલમાં જઈએ કે જે ચૌદ માર્ગણાઓ છે એમાં ક્યાં સમ્યક દર્શન છે, ચૌદ ગુણસ્થાનોમાં ક્યાં છે, કયા જીવને ક્યાં ઉત્પન્ન થાય છે, આથી બધું ડિટેલમાં જઈને વર્ણન કરીએ તો સતનું ફિલ્ડ ઓફ કવરેજ ઇઝ મોર દેન નિર્દેશ. નિર્દેશ કરતામાં વધારે વિસ્તાર. ખ્યાલ આવે છે ને? એવી રીતે જો સંખ્યા અને વિધાન, વિધાનમાં પણ ત્યાં એક કહ્યું હતું કે જે એના પ્રકાર છે એને ગણવા, અને સંખ્યામાં અહીંયા એક કહ્યું છે, તો એમાં શું પડે? તો જો અહીંયા પેટા વિભાગો સંખ્યા, વિધાન હા, પણ પેટા વિભાગમાં શું છે કે ઓલામાં સત્રી પરિભાષા આપણે કેટલી મોટી કરીએ છીએ એના ઉપર છે. અહીંયા પણ સંખ્યાની પરિભાષા આપણે કેટલી મોટી કરીએ એના ઉપર છે. નહીં તો સંખ્યાને વિધાન કેમ બી સિમિલર, અને જો સંખ્યાને એકદમ વિસ્તારથી બધા ભેદ પ્રદેશને આદિ બધું જાણીએ તો એક જ મત લઈએ. આજે જો આમાં વિસ્તાર ઘણો છે એ તમે વાંચજો. બાકી આ કમ્પેરિઝન અહીંયા લખ્યું છે કે જો અહીંયા ક્ષેત્ર સામે અધિકરણ મૂક્યું, ક્ષેત્ર સામે ઓલું ક્ષેત્ર ન મૂક્યું, અહીંયા સ્પર્શન સામે ક્ષેત્ર મૂક્યું, ખ્યાલ આવ્યું. પછી કાળ અને સ્થિતિ અને ભાવ અને ભાવ નિક્ષેપ. આ ભાવ નિક્ષેપ પાંચમા સૂત્રનું છે, જે ચાર નિક્ષેપ કીધા ને, નામ સ્થાપના દ્રવ્ય ભાવ, એ પાંચમા સૂત્રનું અહીંયા વર્ણન છે. સાતમામાં ભાવ નથી, ખ્યાલ આવ્યો છે ને. હા, સાધન કેમ નથી? ગુડ ક્વેશ્ચન. એ મને ખ્યાલ નથી, હું જરા જોઈને કહી. બરાબર છે. હવે જો આમાં એક એક જે ટીકા છે રામજી બાપુની, એમાં એક એક નું આખું ડિટેલમાં વર્ણન છે. સત અને નિર્દેશમાં શું ફરક, પછી સંખ્યા અને વિધાનમાં શું ફરક, ક્ષેત્ર અને અધિકરણમાં શું ફરક, ક્ષેત્ર અને સ્પર્શનમાં શું ફરક, કાળ અને સ્થિતિમાં શું ફરક, અને ભાવ શબ્દ અને ભાવ નિક્ષેપમાં શું ફરક, એ આખું ડિટેલ છે, તમે જાતે વાંચજો. આઠમું સૂત્ર છે, પેજ નંબર આમાં છે 33, 34, 35. જો આ રીતે આપણે અહીંયા આઠ સૂત્રને બેઝિક રીતે કવર કર્યું, આમાં બીજા પણ એક્ઝામ્પલ થઈ શકે છે. હવે જીવ નામક પદાર્થમાં તમે આઠે આઠથી વિસ્તારથી વર્ણન કરો તો એ બધું ડિટેલ વર્ણન થઈ શકે. એ આપણે હોમવર્ક તરીકે તમે એને વાંચજો. આપણે અહીંયા સ્ટોપ કરીએ, સ્ક્રીન વાંચી કરીએ. એ દિનવાણી ભારતી તો ની જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચૈન, જા વાણી કે જ્ઞાન હતે તુજે લોકારો, તો વાણી મસ્તક નમો સદા દે તુમ. બોલો જિનવાણી માતનો જય.